જય જિનેન્દ્ર બધાને. પારલા મંદિર અંતર્ગત આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાની પાઠશાળા શરૂ કરીએ છીએ. બધા મંગલાચરણ માટે હાથ જોડી લેશે. જય શ્રી ઓમ નમઃ સિદ્ધેવ્ય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાયાણમ, નમો લોહેશભસાહમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદકુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ. મોક્ષ માર્ગસ્ય નેતારમ, વેતારમ કર્મ ભૂભૃતામ, જ્ઞાતારમ વિશ્વતત્વાનામ, વંદે તદ્ગુણલભે. જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાં આપણે એનો જે આઠમું પ્રકરણ, આઠમો અધિકાર છે, પ્રમાણ નય નિક્ષેપ અધિકારની ચર્ચા ચાલી રહી છે. એમાં આપણે નયોની ચર્ચા કરતા હતા, જે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયના ભેદ પ્રભેદ છે. નૈગમ આદિ સાત નયો, એની ચર્ચા આપણે કરી હતી. ગઈકાલ લાસ્ટ ટાઈમ આપણે ત્રણ નયની ચર્ચા કરી હતી, આજે બીજા ચારની કરશું, અને પછી ટાઈમ મળશે એ પ્રમાણે વ્યવહાર નયની શરૂઆત કરશું. જો આપણી વાત શેની ચાલે છે, કે કોઈ પણ પદાર્થને જાણવો હોય તો એ પદાર્થને જાણવાના ઉપાય, એના હેતુ શું શું છે? તો પદાર્થને જાણવા માટે એના લક્ષણોથી જાણી શકાય છે. પદાર્થને જાણવાના પ્રકાર, નય અને પ્રમાણ, એ બે જાતના જ્ઞાનના અને વચનના એ પ્રકારો છે. પ્રમાણ એટલે કે પદાર્થને બધી જ અપેક્ષાથી, દરેક પડખાથી જાણીને એનું આખું વસ્તુ સ્વરૂપ આપણા જ્ઞાનમાં લેવું. અને નય કોને કહે છે? કે પદાર્થને કોઈ પણ એક પડખાથી, કોઈ પણ એક વિશેષતાથી જાણવું અને બાકીની વિશેષતાઓને ઇગ્નોર કરવી. એટલે ઇગ્નોર કરવી એટલે ગૌણ કરવી, છે નહીં એમ કરીને નેગેટ નથી કરવી, પણ એને ટેમ્પરરીલી ઇગ્નોર કરી છે. હવે જો એ નયોના ભેદ પ્રભેદની આપણે ચર્ચા શરૂ કરી હતી, તો નયના મુખ્ય બે ભેદ કીધા હતા. એક છે નિશ્ચય નય અને વ્યવહાર નય. નિશ્ચય નય કોને કહ્યો હતો? કે વસ્તુનું સ્વરૂપ જેવું છે એને એવું જ કહી દેવું, એઝ ઇઝ કહી દેવું. જેવી રીતના કાચના ગ્લાસને કાચનો ગ્લાસ કહેવો, સ્ટીલના ગ્લાસને સ્ટીલનો ગ્લાસ કહેવો, એને નિશ્ચય નય કહે છે. વ્યવહાર નય કોને કહે છે? કે કોઈ પણ બે પદાર્થના સંયોગ સહિત કોઈ પ્રયોજનવશ એનો ઉપચાર કરવો, તેને વ્યવહાર નહીં કહે છે. જેવી રીતના ગ્લાસની અંદર પાણી છે તો એને પાણીનો ગ્લાસ કહેવો. તો પાણી જુદું છે અને કાચ જેનાથી ગ્લાસ બનેલો છે જુદો પદાર્થ છે, તો પણ એ બેને જોડીને વાત કરવી એને વ્યવહાર નહીં કહે છે. બરાબર. હવે જો નિશ્ચય નયના ભેદ પ્રભેદોની આપણી ચર્ચા ચાલુ હતી. આપણું જે ક્લાસિફિકેશન છે એમાં આપણે ક્યાંથી શરૂઆત કરી હતી? કે સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાનના બે પ્રકાર, પ્રમાણ જ્ઞાન અને નય જ્ઞાન. ફરીથી જો, સમ્યક જ્ઞાનના બે પ્રકાર, પ્રમાણ જ્ઞાન અને નય જ્ઞાન. હવે પ્રમાણ જ્ઞાનની ચર્ચા આપણી પહેલા થઈ ગઈ, એમાં પરોક્ષ પ્રમાણ, પ્રત્યક્ષ પ્રમાણ આદિની વાત આપણે કરી. નય જ્ઞાનના મુખ્ય બે પ્રકાર, નિશ્ચય નય અને વ્યવહાર નય. હવે નિશ્ચય નયના બે પ્રકાર, દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય. બરાબર. હવે આપણે જે સાત નયો જે વાત કરી, નૈગ્રમ, નૈગમ નય, સંગ્રહ નય, વ્યવહાર નય. બરાબર. એના પછી નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુ સૂત્ર નય, શબ્દ નય, સમવિરૂઢ નય અને એવંભૂત નય. આ સાત નયોમાં જે પહેલા ત્રણ નય છે, નૈગમ નય, સંગ્રહ નય ને વ્યવહાર નય, એ દ્રવ્યાર્થિક નયના ભેદ પ્રભેદ છે. બરાબર. એટલે નિશ્ચયના બે ભેદ, દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. એમાં દ્રવ્યાર્થિકના ત્રણ ભેદ, નૈગમ, સંગ્રહ અને વ્યવહાર, અને પર્યાયાર્થિક નયના ચાર ભેદ. કયા ચાર ભેદ છે? ઋજુ સૂત્ર નય, શબ્દ નય, સમવિરૂઢ નય અને એવંભૂત નય. બરાબર. જો આપણે આ દ્રવ્યાર્થિક નયના જે ત્રણ ભેદો છે એની વાત લાસ્ટ ટાઈમ કરી હતી, એને પણ ક્વિકલી રિવાઇઝ કરીએ પછી આગળ વધીએ. સૌથી પહેલું હતું નૈગમ નય. નૈગમ નય શું કહે છે? કોઈ પણ દ્રવ્ય પર પોતાનું લક્ષ્ય રાખીને એની ભૂત અને ભવિષ્યની પર્યાયો જે પ્રમાણે થવાની છે અથવા થઈ છે એને વર્તમાનવત કહેવી, એને નૈગમ નહીં કહેવામાં આવે છે. જેવી રીતના બજારમાંથી ચોખા ખરીદીને લાવ્યા તો કોઈ પૂછે કે શું લેવા ગયા હતા, તો એમ કહેવું કે ભાત લેવા ગયા હતા. હજી તો ચોખા છે, એ ચોખાને ધોઈને પછી આપણે ગેસ ઉપર પાણીમાં બોઇલ કરશું અને પછી એ ભાત બનશે. પણ ભવિષ્યમાં થનારી પર્યાયનો વર્તમાનમાં જ એ ચોખા પર આરોપ આપી દેવો અને એમ કહેવું કે ભાત લેવા ગયા હતા, એને નૈગમ નહીં કહે છે. જ્યારે ભવિષ્યની પર્યાયનો વર્તમાનમાં આરોપ આપીએ તો એને ભાવિ નૈગમ નહીં કહે છે. કોઈ ભૂતકાળની પર્યાયનો વર્તમાનમાં આરોપ આપીએ તો એને ભૂત નૈગમ નહીં કહે છે. જેવી રીતના કોઈ સમજો ડેડ બોડી, કોઈ શબ પડેલું હોય અને એને જોઈને કોઈ પૂછે કે આ કોણ છે, તો એમ કહેવું કે આ કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ છે, સમજો આ રમેશભાઈ છે. ડેડ બોડીને જોઈને કેવું આ રમેશભાઈ છે. હવે રમેશભાઈનો જે જીવ હતો એ જીવ તો ચાલ્યો ગયો, ભૂતકાળમાં ઓલરેડી ચાલ્યો ગયો, પણ આ એ જ શરીર છે, આ એ જ પૂતગલોનો ઢગલો છે કે જેની અંદર રમેશભાઈનો જીવ હતો. એ ભૂતકાળના પર્યાયની અપેક્ષાએ વર્તમાનમાં એને રમેશભાઈ કહેવું એને ભૂત નૈગમ નહીં કહેવાય છે, બરાબર. અને વર્તમાન નૈગમ નહીં કે જે વર્તમાન ક્રિયા ચાલુ છે એ ક્રિયામાં જ એને એ રીતે કહેવું. જેવી રીતના કોઈ પાણીનો ગ્લાસ ભરવા માટે, એટલે પાણી ભરવા માટે ગ્લાસ લીધો, કોઈએ લીધો અને તમે કોઈ પૂછે કે શું કરો છો, તો કે હું પાણી ભરું છું. હજી તો ગ્લાસ લીધો છે પણ નિકટ ભવિષ્યમાં જ એમાંથી પાણી ભરીને આવવાના છે, એટલે એને પાણી ભરવાની ક્રિયા કહેવી તો એને વર્તમાન નૈગમ નહીં કહેવાય છે, બરાબર. આ ત્રણ જાતના નૈગમ નહીં છે. નૈગમ નહીં કોણે કીધું કે જે ભૂતકાળની ને ભવિષ્યકાળની અથવા વર્તમાનકાળની પર્યાયનો ત્યારે જ ઉપચાર કરવો હોય દ્રવ્ય પર લક્ષ્ય રાખીને, બરાબર. એ તો થયો પહેલો દ્રવ્યાર્થિક નહીંનો પહેલો ભેદ નૈગમ નહીં. હવે બીજો ભેદ સંગ્રહ નહીં. સંગ્રહ નહીં શું કરે છે, કોઈ પણ એક જાતિના જેમાં વિરોધ ન હોય એ એક જાતિના સમસ્ત પદાર્થોને એકઠા કરીને ગ્રહણ કરે તેને સંગ્રહ નહીં કહે છે. જો એની પરિભાષા પણ છે ને, એક જાતિનો વિરોધ ન કરી કોઈ નહીં પોતાની જાતિનો વિરોધ નહીં કરીને સમસ્ત પદાર્થોને એકપણાથી ગ્રહણ કરે છે તેને સંગ્રહ નહીં કહે છે. જેવી રીતના આપણા વિશ્વમાં જેટલા પણ મનુષ્ય છે બધાનો સંગ્રહ કરીને એની ગણના કરવી કે કેટલા લોકો છે વિશ્વમાં, મનુષ્ય કેટલા છે, તો એ પ્રમાણેની જે સંગ્રહ વૃત્તિ જે છે, કોઈ એક પર્ટિક્યુલર જાતિના જેટલા પણ એ પ્રમાણેની સંગ્રહ વૃત્તિ, એને સંગ્રહ નહીં કહેવામાં આવે છે. સંગ્રહ નહીં કેવો છે કે ઇટ સ્ટાર્ટ સ્મોલ અને ગોઝ બિગર, ઇટ કન્ટિન્યુઝ ટુ ગ્રો બિગ. તમે જો શરૂઆતમાં કોઈ પૂછે કે મનુષ્યની ગણના કરવી છે તો પહેલા કોઈ કહે કે ભાઈ વિલેપાર્લામાં કેટલા મનુષ્ય, પછી મુંબઈમાં કેટલા મનુષ્ય, મહારાષ્ટ્રમાં કેટલા મનુષ્ય, ઇન્ડિયામાં કેટલા મનુષ્ય, વર્લ્ડમાં કેટલા મનુષ્ય, હા, અને આખા અઢી દ્વીપમાં કેટલા મનુષ્ય, એમ કરીને જે ગ્રુપ કરતું જાય એને સંગ્રહ નહીં કહે છે. સંગ્રહ નહીંની વૃત્તિ કેવી છે, સંગ્રહરૂપ વૃત્તિ છે. ઇટ વિલ એન્ડ ઓનલી વેન આખું વિશ્વમાં જેટલી વસ્તુઓ છે બધી જ આવી જાય ત્યારે જ એની પૂર્ણતા થાય છે સંગ્રહ નહીં, બરાબર. એના પછી થર્ડ નહીં છે વ્યવહાર નહીં, જે સંગ્રહ નહીંની ઓપોઝિટ છે. વ્યવહાર નહીં શું કરે છે કે સંગ્રહ નહીં જે સંગ્રહ કર્યો હતો કોઈ એક જાતિના વસ્તુઓનો, એમાંથી કોઈ પર્ટિક્યુલર અપેક્ષાએ ભેદ પાડીને એને જુદા જુદા કરવા તેને વ્યવહાર નહીં કહે છે. જે નય સંગ્રહ નહીંથી ગ્રહણ કરેલા પદાર્થોને વિધિપૂર્વક ભેદ પાડે તેને વ્યવહાર નહીં કહે છે. જો ફરીથી આ વ્યવહાર નય એ જે નિશ્ચય નયની અંદર દ્રવ્યાર્થિક નય છે, દ્રવ્યાર્થિક નયનો એક ભેદ છે વ્યવહાર નય, બાકી નિશ્ચય નયની સામેનો પક્ષ વ્યવહાર નય છે એ જુદો છે. એ શબ્દ નામ સેમ જ છે બેવના વ્યવહાર નય, પણ આ વ્યવહાર અને પેલો વ્યવહાર એ વસ્તુ જુદી છે. ખ્યાલ આવે છે કે નહીં? તો જો દ્રવ્યાર્થિક નહીં ના ત્રણ ભેદ, નૈગમ નહીં, સંગ્રહ નહીં, વ્યવહાર. નૈગમ નહીં શું કરે છે કે ભૂત ભાવિની પર્યાયોને વર્તમાનવત કહી દે છે. સંગ્રહ નહીં શું કરે છે કે એક જ જાતિના દ્રવ્ય પર લક્ષ્ય રાખીને બધા વસ્તુઓનો સંગ્રહ કરે છે. વ્યવહાર નહીં શું કરે છે કે જે સંગ્રહ કર્યો હતો સંગ્રહ નહીં એમાં ભેદ પાડતા જાય છે. જેવી રીતના આખા વિશ્વમાં કેટલા મનુષ્ય છે તો એમાંથી ભરત ક્ષેત્રમાં કેટલા, વિદેહ ક્ષેત્રમાં કેટલા, એમ કરીને ભેદ પાડ્યો. ભરત ક્ષેત્રમાં હવે ઇન્ડિયામાં કેટલા અને બાકીના દેશોમાં કેટલા એમ કરીને ભેદ પાડ્યો. પછી ઇન્ડિયામાં, મહારાષ્ટ્રમાં કેટલા, બાકીના દેશોમાં કેટલા, બાકીના રાષ્ટ્રોમાં ભેદ પાડ્યો. મહારાષ્ટ્રમાં મુંબઈમાં કેટલા અને બાકીની સિટીઝમાં કેટલા એમ કરીને ભેદ પાડ્યો. ખ્યાલ આવે? એટલે વ્યવહારને ભેદ પાડતું જાય છે, પાડતું જાય છે, પાડતું જાય છે. ક્યાં સુધી પાડતું જાય છે? જ્યાં સુધી એનું સ્મોલેસ્ટ કાઉન્ટ સુધી તે ન પહોંચી જાય ત્યાં સુધી તે ભેદ પાડ્યા જ કરે છે. જેવી રીતના પૂતગલોમાં સ્મોલેસ્ટ પરમાણુ પદાર્થ શું છે કે પરમાણુ છે. તો સંગ્રહ નહીં, પરમાણુથી શરૂ કરીને ત્રણ લોકમાં જેટલા પૂતગલ દ્રવ્ય છે બધા સુધી સંગ્રહ કરીને એનો સંગ્રહ કરે છે. એમને વિવિધ જાતિના પૂતગલોને પણ સંયુક્ત કરીને સંગ્રહ કરે છે. અને વ્યવહારને શું કરે છે કે ત્રણ લોકના પૂતગલોથી શરૂ કરીને ભેદ પાડતા 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 એક સિંગલ પરમાણુ સુધી પહોંચી જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? આ બે નયોની ઓપોઝિટ પ્રવૃત્તિ છે. તો જો આ દ્રવ્યાર્થિક નયના ત્રણ ભેદ આપણે જોયા, હવે આજે આપણે આજનો વિષય આગળ વધારીએ છીએ, પર્યાયાર્થિક નયના ચાર ભેદ. ક્વેશ્ચન નંબર 65, પર્યાયાર્થિક નયના કેટલા ભેદ છે? જો ફરીથી, પહેલા પર્યાયાર્થિક નય કોને કહેવાય છે અને દ્રવ્યાર્થિક નય કોને કહેવાય છે? જે આ વસ્તુ છે ને દ્રવ્ય પર્યાયાત્મક છે. દ્રવ્ય પર્યાયાત્મક એટલે કે એમાં એક કોન્સ્ટન્ટ અંશ છે અને એમાં એક ચેન્જિંગ અંશ છે. તો જે નય, જે વ્યૂ પોઈન્ટ, જે પડખું એક કોન્સ્ટન્ટ અંશ પર એની નજર હોય, એના પર ફોકસ હોય, તેને દ્રવ્યાર્થિક નય કહે છે. અને જે પડખું ચેન્જિંગ અંશ પર, જે જ્ઞાન ચેન્જિંગ અંશ પર જેની નજર હોય તેને પર્યાયાત્મક નય કહે છે. તો અત્યાર સુધી આપણે જે ત્રણ નયના ભેદ જોયા ને એ બે બધા દ્રવ્યાર્થિક નયના ભેદ હતા. કેમ કે એ નયોની નજર, એનું ફોકસ દ્રવ્ય અંશ પર છે, કોન્સ્ટન્ટ અંશ પર છે, પર્યાય પર એનું ધ્યાન નથી. હવેના ચાર નય જે આપણે જોશું એની નજર પર્યાય પર છે. જો એ આપણને ખ્યાલ આવી જશે. પહેલા તો પર્યાયાર્થિક નયના ભેદ કેટલા છે? તો તેના ચાર ભેદ છે. રુજુ સૂત્ર નય, શબ્દ નય, સમભિરૂઢ નય અને એવમ ભૂત નય. નામ થોડા અઘરા છે પણ ત્રણ ચાર વાર બોલો તો યાદ રહી જાય એવા છે. જો ફરીથી આપણે બોલીએ, પર્યાયાર્થિક નયના ચાર ભેદ, રુજુ સૂત્ર નય, શબ્દ નય, સમભિરૂઢ નય અને એવમ ભૂત નય. ફરીથી પર્યાયાર્થિક નયના ચાર ભેદ, રુજુ સૂત્ર નય, શબ્દ નય, સમભિરૂઢ નય અને એવમ ભૂત નય. બરાબર? હવે જો આપણે એક એકની પરિભાષા જોશું અને અમુક એક્ઝામ્પલ જોશું. જ્યાં આપણે આ ભેદ પ્રભેદ જોઈએ છે તો આપણે સૂક્ષ્મતામાં જઈએ છે પણ ત્યાં મૂળ આપણું પ્રયોજન ના ભૂલવું. મૂળ પ્રયોજન શું છે? આ નયોનું પ્રયોજન શું છે? કે નયો વસ્તુઓને એક પડખાથી, એક દેશ એંગલથી જુએ છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે આપણું પ્રયોજન છે આત્માને સમજવું, અને આત્માને સમજવામાં એના દ્રવ્યાર્થિક નય જોઈએ તો એના દ્રવ્ય પડખાને પકડે છે, પર્યાયાર્થિક નયને જોઈએ તો પર્યાયના પડખાને પકડે છે. જ્યાં વસ્તુને આખી સમજવી છે તો બધા એંગલથી સમજવી પડશે ને. જેવી રીતના જીવ તો જીવ છે, જીવ તો સિદ્ધ સમાન છે, તો પછી વર્તમાનમાં બધા તિર્યંશ, નરક, મનુષ્ય આદિ ભેદો કેમ જોવામાં આવે છે? કેમ કે ત્યાં પર્યાયાર્થિક નયના એંગલથી જીવ જુદી જુદી પર્યાયમાં છે. દ્રવ્યાર્થિક નયના એંગલથી જોઈએ તો બધા જીવ જીવ સમાન, સિદ્ધ સમાન છે, તો બધા સેમ જ છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો દ્રવ્યાર્થિક નયથી જોઈએ, વિચાર કરીએ, આપણે જે ભેદ પ્રભેદ જોયા ને, નૈગમ નયે હું ભાવિ સિદ્ધ છું, શું કે નહીં, ભવિષ્યમાં સિદ્ધ થનાર છું, નૈગમ નયે. બરાબર? અચ્છા, સંગ્રહ નયે જેટલા મનુષ્ય છે તેનો સંગ્રહ કરો, જેટલા તિર્યંશ છે તેનો સંગ્રહ કરો, અરે આખા વિશ્વમાં જેટલા જીવો છે બધાનો સંગ્રહ કરો, એમ સંગ્રહ કરતા કરતા અનંત જીવો છે ત્યાં પહોંચી ગયા. વ્યવહાર નયે શું કરશું? એ જે અનંત જીવો છે એમાંથી પાછા ચાર ગતિમાં ભેદ પાડો, અથવા એમાં જે 84 લાખ યોની છે એ પ્રમાણે ભેદ પાડો. તો જે પ્રમાણે ભેદ પાડવા હોય પાડતા જાઓ, પાડતા જાઓ, પાડતા જાઓ. મનુષ્યમાં આટલા અઢી દ્વીપમાં આટલા મનુષ્ય, એમાંથી આ ભરત ક્ષેત્રમાં આટલા મનુષ્ય, એમાંથી પાડતા પાડતા છેવટે હું એક જીવ, ખ્યાલ આવે, પોતાના આત્મા સુધી પહોંચ્યા ને. તો દ્રવ્યાર્થિક નહીંનું શું પ્રયોજન હતું કે પોતાના આત્માનું આ આખા વિશ્વમાં શું સ્ટેટસ છે, શું પોઝિશન છે એને સમજાવવું, કઈ જાતની વ્યવસ્થા બની રહી છે. હવે પર્યાયાર્થિક નહીં, આ આત્માની કઈ કઈ પર્યાયો થઈ રહી છે એ પણ તો બતાવવું પડશે ને. તો જો એના માટે ચાર નહીં બતાવે છે, જો એક એકને વાંચીએ અને એના અમુક એક્ઝામ્પલ આપણે જોશું. જો મારી પાસે અહીંયા એક બીજી બુક પણ છે, આ પંડિત અભયકુમારજી શાસ્ત્રી દેવલાલી એમને દ્વારા રચિત નય રહસ્ય કરીને પુસ્તક છે. આમાં પણ આ નયો વિશે બહુ ડિટેલમાં અને સરસ મજાના આપણા કોમન લાઈફના એક્ઝામ્પલ્સથી સમજાવવામાં આવ્યું છે. ચાર નહીં કયા ક્રમમાં, ઋજુ સૂત્ર નહીં, શબ્દ નહીં, સંભીરૂઢ નહીં, એવમ ભૂત નહીં. આ ચાર ક્રમમાં જ યાદ રાખવા જોઈએ. તો સૌથી પહેલો ઋજુ સૂત્ર નહીં. જો આપણે તત્વાર્થ સૂત્ર ગ્રંથાધિરાજની પરિભાષા પહેલા વાંચીએ. ઋજુ, ઋજુ એટલે વર્તમાન, હાજર, સરળ. હા, આ પહેલો અધ્યાય એનું 33મું સૂત્ર અને રામજી બાપુની ટીકામાં 84મું પાનું. ઋજુ સૂત્ર નહીં કોને કહે છે? ઋજુ એટલે વર્તમાન, હાજર, સરળ. આપણે જેવી રીતના કોઈ જીવ સિદ્ધ ભગવાન થાય તો ઋજુ ગતિથી ગમન કરે ને. ઋજુ, ઋજુ એટલે શું? સ્ટ્રેટ, આડું તેડું નહીં, સિમ્પલ, સરળ. અથવા તો ઋજુ કોને કહેવાય? જેવી રીતના સમજો કોઈ નાની વસ્તુ હોય તો એને ઋજુ કહેવાય. ઋજુમતિ, ઋજુમતિ મન પર્યાય જ્ઞાન, અને વિપુલમતિ મન પર્યાય જ્ઞાન. ઋજુ એટલે નાનું, થોડું, ખ્યાલ આવે છે ને. સ્ટ્રેટ ફોરવર્ડ અથવા વર્તમાન એને પણ ઋજુ કહેવામાં આવે છે. તો જો જે જ્ઞાનનો અંશ વર્તમાન પર્યાય માત્રને ગ્રહણ કરે તેને ઋજુ સૂત્ર નહીં કહે છે. બરાબર, જે જ્ઞાનનો અંશ વર્તમાન પર્યાય માત્રને ગ્રહણ કરે તેને ઋજુ સૂત્ર નહીં કહે છે. જો હવે પ્રશ્નોત્તર માળામાંથી વાંચીએ છે. ભૂત ભવિષ્યકાળ સંબંધી પર્યાયોની અપેક્ષા નહીં કરતા, સેમ વસ્તુ થઈ ને કે ભૂત અને ભવિષ્યકાળની પર્યાયોની અપેક્ષા નહીં કરતા, વર્તમાન કાળ સંબંધી પર્યાયને જે વિષય કરે તેને ઋજુ સૂત્ર નહીં કહે છે. જેવી રીતના હું જીવ છું, બરાબર, તો હું જીવ તો છું દ્રવ્યાર્થિક નહે, પર્યાયાર્થિક નહે શું છું? તો પર્યાયાર્થિક નહે હું મનુષ્ય છું. મનુષ્ય કેમ છું? કેમકે વર્તમાનમાં મનુષ્ય છું. આની પહેલાની ગતિમાં જે હોઈશ એ હોઈશ ને. હા, અથવા હમણાં ઋજુ સૂત્ર નહે હું ભાવિ ભગવાન છું એ ન કહી શકાય. કેમ ન કહી શકાય? કેમકે ઋજુ સૂત્ર નહીં ખાલી વર્તમાનની અવસ્થાને જુએ છે, ભાવિની અવસ્થાને નથી જોતું. એનું ફોકસ શું છે ઋજુ સૂત્ર નહીંનું? વર્તમાન અવસ્થાને તે જુએ છે. ભાવિમાં તો દરેક જીવ ભગવાન છે, પણ વર્તમાન અવસ્થામાં દરેક જીવ ક્યાં છે? તો કોઈ તિર્યંશમાં છે, કોઈ દેવગતિમાં છે, કોઈ નરકમાં છે, અને હું મનુષ્યમાં છું. તો આ જે વેરિએશન, આ જે જુદાપણું જોવામાં આવે છે ને, પર્યાય નહીંનો એંગલ શું છે? કે જીવોની અવસ્થામાં જે જુદાપણું છે તેને બતાવવું, તે પર્યાય નહીંનો એંગલ છે. માટે એ બતાવવા માટે ઋજુ સૂત્ર નહીં શું કરે છે? કે વર્તમાન પર્યાયને જ ધ્યાન આપે છે. જો આપણે અમુક એક્ઝામ્પલ જોઈએ. ઋજુ સૂત્ર નહીંમાં પણ બે જાતના ભેદ હોઈ શકે. જો ધ્યાનથી સાંભળજો, જેવી રીતના ઋજુ સૂત્ર નહીં વર્તમાન પર્યાયને બતાવે છે, બરાબર, તો વર્તમાન પર્યાય એટલે મનુષ્ય પર્યાયની પણ વાત હોઈ શકે. પણ પર્યાય તો દર સમયે બદલાય છે ને, દર સમયે, તો એક સમયની વાત પણ તો હોઈ શકે કે નહીં? જેવી રીતના વર્તમાનમાં આ જીવ આ મનુષ્ય ગતિમાં આટલા વર્ષોથી છે અને હજી આટલા વર્ષો રહેશે, તો એ બધા વર્ષોનો સમૂહ, આ જે મનુષ્ય ભાવ આપણો 50, 60, 70, 100 વર્ષનો હોય છે ને, આખા 100 વર્ષના આયુષ્યને વર્તમાન કહી દેવું એ ઉપચારની ભાષા છે, એ સ્થૂળતાની ભાષા છે. ખરેખર વર્તમાન એ નથી, ખરેખર વર્તમાન તો આ એક સમયની પર્યાય છે ને. જ્યારે હું અત્યારના આ અહીંયા બેઠો છું, ખ્યાલ આવે છે કે નહીં? હા, તો રુજુ સૂત્ર નહીનો એકચ્યુઅલ વિષય તો વર્તમાનની એક સમયની પર્યાય છે અને એને સૂક્ષ્મ રુજુ સૂત્ર નહીં કહેવામાં આવે છે. પણ એક સમયની પર્યાયનું જ્ઞાન તો આપણા જેવા છદ્મસ્ત જીવોને થતું જ નથી, એ તો ફક્ત કેવડી ભગવાનને જ થાય છે. આપણને તો અનેક સમયો સુધી આવી જ અવસ્થા રહે ત્યારે જે એનું જ્ઞાન થાય છે. જેવી રીતના સમજો કે કંઈ બેલ વાગે તો બેલ વાગ્યા પછી અંતરમુહૂર્ત પછી અમુક ટાઈમ પછી આપણને એનું કોગ્નિઝન્સ એનો ખ્યાલ આવે છે કે જો બેલ વાગી ખ્યાલ અવાજ ત્યાંથી અહીંયા સુધી ટ્રાવેલ થઈને આવે આપણા કાને પડે કાને પડે અને આપણે એને સમજીએ એમાં ઓલું અવગ્રહ ઈયા અવાય ધારણા બધું થશે ને એના પછી આપણને ખ્યાલ આવશે કે જો બેલ વાગી. તો એક સમયનો તો જ્ઞાન પકડાતું જ નથી આપણને, માટે સૂક્ષ્મ રુજુ સૂત્ર નહીં તો એકચ્યુઅલી પકડાતો જ નથી, માટે સ્થૂળ રુજુ સૂત્ર નહીં પણ કહેવામાં આવે છે. તો સ્થૂળ રુજુ સૂત્ર નહીં શું છે કે અમુક પર્યાયોના સમૂહને જોડીને ઉપચારથી એ વ્યવહારથી વાત કરવી તેને સ્થૂળ રુજુ સૂત્ર નહીં કહે છે. જેવી રીતના કે આખા મનુષ્ય ભાવને કમ્બાઈન કરવો, હા સમજો આ ફોન છે તો આ ફોન પૂતગલોનો સમૂહ છે ને, સ્કંદ છે ને, અને દર સમયે પૂતગલોની અવસ્થા બદલાય છે કે નહીં. પણ જે 2-5 વર્ષ એ પૂતગલો આ ફોનની પર્યાય રહેશે, આની પહેલા તો પ્લાસ્ટિક હતા કે મેટલ હતા કે કંઈક જુદા જુદા હતા ને, એને અસેમ્બલી કરીને આ ફોન બનાવ્યો બરાબર. હવે જ્યારે આપણે ફોનને ફેંકી દેશું કચરામાં ત્યારે પાછું એને સેગ્રીગેશન કરીને કંઈક લેન્ડફિલ કરી દેશે, કંઈક તો કરશે ને. તો જે 2-5 વર્ષ એ ફોનની ફોનના સમૂહ રૂપે છે તો એને એક પર્યાય રૂપે કહેવું, વર્તમાન પર્યાય રૂપે કહેવું, એ ઉપચારને સ્થૂળ રુજુ સૂત્ર નહીં અથવા વ્યવહાર રુજુ સૂત્ર નહીં કહેવામાં આવે છે બરાબર. જો ઉદાહરણ તરીકે રુજુ સૂત્ર નહીં જે વર્તમાન પર્યાયને જ ઉદાહરણ કરે છે તો ખરેખર તો વર્તમાનના તીર્થંકર કેટલા, વર્તમાનના તીર્થંકર એટલે જ્યાં ભરત ક્ષેત્રમાં, ભરત ક્ષેત્રમાં કેટલા તીર્થંકર થયા વર્તમાન 24માં? તો આપણે શું કહે, વર્તમાન 24માં 24 તીર્થંકર થયા. હવે એ 24 તીર્થંકરો તો હજારો લાખો કરોડો વર્ષો પહેલા સાગરો પહેલા થઈ ગયા, ખ્યાલ આવે છે ને, એટલા બધા કાળ પહેલા થઈ ગયા તીર્થંકરો કે અસંખ્યાત અસંખ્યાત વર્ષો પહેલા થઈ ગયા, તો પણ આપણે એમને વર્તમાન 24માં કહીએ છીએ કે નહીં? તો રુજુ સૂત્ર નહીં સ્થૂળતાની અપેક્ષાએ અસંખ્યાત વર્ષો સુધીનું જ્ઞાન પણ વર્તમાન તરીકે કહે છે. પણ ફરી રીતે જોવા જઈએ તો વર્તમાનમાં કેટલા તીર્થંકર છે, તો જે વિદેહ ક્ષેત્રમાં 20 છે એ જ છે. પેલા 24 તો સિદ્ધ થઈ ગયા, ખ્યાલ આવે છે કે નહીં? તો એવા નહીને કે જે વર્તમાન પદાર્થની વર્તમાન અવસ્થાને જ જ્ઞાન કરે છે તેને રુજુ સૂત્ર નહીં કહે છે, ખ્યાલ આવ્યો? તો આ જીવની વર્તમાન અવસ્થા, હવે જાણે વર્તમાનમાં આપણા પરિણામ મંદ છે, શુભ ભાવ ચાલે છે, કેમ કે આપણે સ્વાધ્યાય કરીએ છીએ બરાબર. જ્યારે આપણે સમજો કોઈ વિષય કશાયમાં જોડાયા હોઈએ તો આપણા અશુભ ભાવ ચાલતા હોય છે. અશુભ ભાવ વખતે રુજુ સૂત્ર નહીં, જીવને રાગી જીવ દ્વેષી જીવ જ કહેશે, અને શુભ ભાવ વખતે શુભરાગી શુભરાગી કહેશે, ખ્યાલ આવે ને. શુદ્ધ ભાવ વખતે શુદ્ધ જીવ કહેશે. જીવ તો જીવ જ છે ને, દ્રવ્યાર્થિક નહે પણ પર્યાયાર્થિક નહે, એ જીવની વર્તમાન શું અવસ્થા છે એને બતાવવું તે રુજુ સૂત્ર નયનો પર્પસ છે, ખ્યાલ આવ્યો? તો જો આ આપણે 4 નયમાંથી એક જોયા, પર્યાયાર્થિકના 4 ભેદમાંથી પહેલો ભેદ રુજુ સૂત્ર નય બરાબર. હવે બીજો ભેદ જોઈએ છે, બીજો ભેદ છે શબ્દ નહીં. ક્વેશ્ચન 67, હા પહેલા આપણે તત્વાર્થ સૂત્રમાંથી વાંચીએ. જો શબ્દ નહીં, જે નહીં લિંગ સંખ્યા કારક આદિના વ્યભિચારને દૂર કરે છે તે શબ્દ નહીં છે. જો આપણે સમજીએ શું કહે છે, પહેલા વાંચી લઈએ. જે નહીં લિંગ સંખ્યા કારક, લિંગ એટલે વેધર ઇટ ઇઝ પુરુષ લિંગ સ્ત્રીલિંગ નપુંસક લિંગ, કોઈ શબ્દ એવા હોય ને જે પુરુષ લિંગમાં એ શબ્દ વાપરવામાં આવે અથવા સ્ત્રીલિંગમાં વાપરવામાં આવે કે નપુંસક લિંગમાં વાપરવામાં આવે, અથવા સંખ્યાના શબ્દ હોય જેવી રીતના એક સંખ્યાવાચક સિંગ્યુલર નંબર શબ્દ અથવા પ્લુરલ શબ્દ, જેવી રીતના ચોપડી, ચોપડી એટલે સિંગ્યુલર શબ્દ છે, ચોપડીઓ એ પ્લુરલ શબ્દ છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો જો જે નય લિંગ સંખ્યા કારક, કારક એટલે કર્તા કર્મ આદિ કારક છે ને, તો એ કારક આદિના વ્યભિચારને દૂર કરે છે તેને શબ્દ નય કહે છે. વ્યભિચાર એટલે શું? વ્યભિચાર એટલે કોઈ પર્ટિક્યુલર શબ્દ કોઈ પર્ટિક્યુલર મીનિંગ માટે વાપરવામાં આવતો હોય, તો એ મીનિંગ માટે વાપરવામાં આવતો હોય તો એનું આ જે લિંગ સપોઝ ખોટું હોય, સંખ્યા ખોટી હોય, તો પણ એને ઇગ્નોર કરે છે. ખ્યાલ આવે ને? આપણે અમુક એક્ઝામ્પલ જોઈશું એટલે તરત ખ્યાલ આવી જશે. આ નય લિંગાધિકના ભેદથી પદાર્થને ભેદરૂપ ગ્રહણ કરે છે. જેમ કે દાર એ પુરુષલિંગનો શબ્દ છે, ભાર્યા સ્ત્રીલિંગ, કલત્ર નક્ષત્ર નપુંસકલિંગ. એ દાર, ભાર્યા અને કલત્ર એ ત્રણેય શબ્દો ભિન્ન લિંગવાળા હોવાથી, જો કે એ જ પદાર્થના વાચક છે, તો પણ આ નય સ્ત્રી પદાર્થને લિંગના ભેદથી ત્રણ ભેદરૂપ જાણે છે. જો આપણે પહેલા વાંચી લઈએ પછી મીનિંગ જોશું તો બહુ ઇઝીલી ખ્યાલ આવશે. પ્રશ્નોત્તર વાળા ક્વેશ્ચન 67, એ લગભગ સેમ જ, એક્ઝેક્ટલી સેમ લખ્યું છે ત્યાં, મોક્ષશાસ્ત્ર જેવું જ. આ નય લિંગ વચન કારકાદી વ્યભિચારને દૂર કરે છે તેને શબ્દ નય કહે છે. જેમ કે દારા, ભાર્યા, કલત્ર એ ત્રણ શબ્દો ભિન્ન લિંગવાળા હોવા છતાં તેઓ એક જ પદાર્થ સ્ત્રીના વાચક છે, પણ આ નય સ્ત્રી પદાર્થને લિંગના ભેદથી ત્રણ ભેદરૂપ માને છે. જો અહીંયા હવે શું કહેવા માંગે છે, જો અહીંયા શું કહેવા માંગે છે, શબ્દનય જે છે, શબ્દનય શું કરે છે કે તમે જે જાતનો શબ્દ બોલો ને એ જાતનો મીનિંગ એક્સેપ્ટ કરે છે. જેવી રીતના કે આપણે જનરલી ઘણીવાર આ બોલવા ચાલવાની ભાષામાં જો આપણે કેવા શબ્દ વાપરીએ છીએ, ઘણા લોકો મિસ્ટેક કરે ને બોલવામાં. જેવી રીતના લિંગ વ્યભિચાર, લિંગ વ્યભિચાર એટલે કે જ્યાં પુરુષલિંગનો શબ્દ આવવો જોઈએ ત્યાં સ્ત્રીલિંગના શબ્દ નાખી દે. સ્પેશિયલી જેને હિન્દી ન આવડતું હોય, આપણે ગુજરાતી ભાષાવાળા હિન્દી બોલવા જઈએ તો ઘણીવાર ગડબડ થઈ જાય ને. જો જેવી રીતના ઘણા લોકો આમ બોલે, આજ હમારા બેટી આ રહા હૈ, આજ હમારા બેટી આ રહા હૈ. હવે બેટી એ સ્ત્રીલિંગ છે, તો એની સાથે હમારા નહીં હમારી આવવું જોઈએ. આજ હમારી બેટી આ રહા હૈ નહીં આ રહી હૈ. ખ્યાલ આવ્યો કે નહીં? તો આપણે કોલોક્વિયલ લેંગ્વેજમાં બોલી દઈએ આવી રીતના, આજ હમારા બેટી આ રહા હૈ. નહીં તો આપણે એમ પણ કહીએ ને કે જેવી રીતના એક બીજું એક્ઝામ્પલ આપું છું, સંખ્યા વ્યભિચાર. સંખ્યા વ્યભિચાર એટલે જે નંબર, નંબર જેવા આપણે જેની સાથે સિંગ્યુલર વર્ડ આવવો જોઈએ તો સિંગ્યુલર આવવો જોઈએ, અને જેની સાથે પ્લુરલ આવવો જોઈએ તો પ્લુરલ આવવો જોઈએ. જેવી રીતના જો હમ આ રહા હું, આપણે કોમન લેંગ્વેજમાં આવી ઘણી વાર મિસ્ટેક કરીએ, હમ આ રહા હું. હવે હમ જે છે, હમ ઇઝ અ પ્લુરલ વર્ડ અને આ રહા હું ઇઝ અ સિંગ્યુલર સેન્ટેન્સ, બરાબર ને? તો કાં તો એમ હોવું જોઈએ કે મેં આ રહા હું, કાં તો એમ હોવું જોઈએ હમ આ રહે હૈ. હા, તો એક જગ્યાએ સિંગ્યુલર અને એક જગ્યાએ પ્લુરલ, આવી જે મિસ્ટેક આપણે કરીએ છીએ તો એ શબ્દ નયમાં એક્સેપ્ટેબલ નથી. ખ્યાલ આવ્યો કહેવાનો શું મતલબ છે? શબ્દ નહીં તો એ વર્ડને જેમ છે એ એવી રીતના જ એક્સેપ્ટ કરે છે. એટલે જો હજી એક એક્ઝામ્પલ લઈએ, જેવી રીતના સમજો કે કોઈ એક વ્યક્તિએ બીજા વ્યક્તિને ફોન કર્યો, રમેશે સુરેશને ફોન કર્યો. હવે સુરેશે ન ઉપાડ્યો, બીઝી હતો, કોઈ બીજાએ ઉપાડ્યો. હવે એ સુરેશે બીજાને પૂછ્યું, ભાઈ કોનો ફોન હતો? તો ઓલાએ શું કીધું? તમારો ફોન હતો. હા, સુરેશભાઈ તમારો ફોન હતો. સુરેશભાઈનો ફોન નહોતો, એકચ્યુઅલી તો રમેશભાઈનો ફોન હતો. રમેશભાઈએ સુરેશભાઈને ફોન કર્યો. ખ્યાલ આવે છે કે નહીં? પણ પેલો બોલે છે શું? સુરેશભાઈ તમારો ફોન હતો. એટલે એને કહેવાનો મીનિંગ શું છે? કે તમારા માટે ફોન હતો. પણ એ કહે છે શું? કે તમારો ફોન હતો. આ જાતના જે શબ્દ પ્રયોગો કરવામાં આવે છે એ શબ્દ પ્રયોગો જેની પહેલા આપણે રુજુસૂત્ર નય કીધું. રુજુસૂત્ર નય ઇઝ અ લિટલ બ્રોડર નય. એટલે જ્યાં એ વર્તમાનની વાત કરે છે તો વર્તમાનની વાતમાં આવા જે વ્યાકરણના કે સ્ત્રી પુરુષના કે પછી સિંગ્યુલર પ્લુરલના તમે મિસ્ટેક કરી બી નાખો તો ઇટ ઇગ્નોર્સ ઇટ અને બધી વસ્તુને જેમ છે એમ એક્સેપ્ટ કરે છે. શબ્દ નહીં શું કરે છે કે વસ્તુને એક્સેપ્ટ નથી કરતું. નથી કરતું એટલે શું કે સમજો કે હવે હું તમને એક બીજું એક્ઝામ્પલ આપું. સમજો આપણે એમ કહીએ કે હમ આ રહા હું, જેવી રીતના આપણે પહેલા એક્ઝામ્પલ જોયું ને જે સંખ્યા વ્યભિચાર હમ આ રહા હું. હવે રુજુસૂત્ર નહીં હોય તો એનો મીનિંગ સમજે કે ભાઈ આણે ભૂલ કરી છે અને એક જ વ્યક્તિ આવે છે, વધારે વ્યક્તિ નથી આવતા, એક જ વ્યક્તિ આવે છે. પણ શબ્દ નહીં શું કરે, પહેલા એ સાંભળે હમ હમ એટલે એને લાગે કે ઘણા બધા લોકો આવે છે, ખ્યાલ આવ્યો કે નહીં. અને પછી આ રહા હું એટલે પાછું કન્ફ્યુઝ થઈને કે એક જ આવે છે, એટલે શબ્દ નહીં પ્રમાણે ઘણા બધા આવે છે કે એક જ આવે છે, કોઈ ક્લિયર નથી, ખ્યાલ આવે છે કે નહીં. હવે જો એ જ વસ્તુ આપણે આત્મા પર લગાવીએ તો તમને વધારે ખ્યાલ આવશે. આત્મામાં અનંત ગુણો રહે છે, આપણે એમ કહીએ ને આત્મામાં અનંત ગુણો રહે છે. હવે કોઈ એમ કે આત્મામાં એક ગુણ રહ્યા છે. જ્યારે રહ્યા છે શબ્દ વાપરો તો અનંત અનેક પ્લુરલ માટે રહ્યા છે શબ્દ વપરાય અને એક માટે રહ્યો છે એમ શબ્દ વપરાય. આત્મામાં એક ગુણ રહ્યો છે અને આત્મામાં અનંત ગુણ રહ્યા છે, બરાબર. ધીઝ આર કરેક્ટ યુઝેજ ઓફ સેન્ટેન્સ. હવે સપોઝ કોઈ એમ કે આત્મામાં અનંત ગુણો રહ્યો છે તો રુજુસૂત્ર નહીં પ્રમાણે એક્સેપ્ટેબલ છે, કેમ કે એના મીનિંગને પકડે છે, શબ્દને નથી પકડતું. શબ્દ નહીં શબ્દને પકડે છે તો શબ્દને શું કહે છે કે આત્મામાં અનંત, એટલે એક બાજુ કહે છે પ્લુરલ ઘણા બધા છે અને પછી રહ્યો છે એટલે કે એક જ હોવો જોઈએ. તો શબ્દ નહીં આવી વસ્તુને પણ રિસ્ટ્રિક્ટિવ કરે છે. કહેવાનો મતલબ શું છે, આપણા શાસ્ત્રોમાં અમુક નયોથી વર્ણન કર્યું હોય તો ક્યાં કયા નયથી વર્ણન કર્યું છે એ સમજીને આત્માનું સ્વરૂપ સમજવું જોઈએ. હવે શાસ્ત્રમાં ક્યાંય રુજુસૂત્ર નહીં પ્રમાણે શબ્દ મીનિંગ કર્યો હોય તો સેન્ટન્સ પ્રમાણે એક્ઝેક્ટલી ન જવાય. જેવી રીતના કર્મ એ જીવને દુઃખી કર્યો, બરાબર ને, આપણા શાસ્ત્રોમાં ઘણી જગ્યાએ આવે કર્મ એ જીવને દુઃખી કર્યો. તમે શબ્દ નહીં પ્રમાણે જાઓ તો લિટરલી એમ જ પકડી લે કે હા કર્મ એ જીવને દુઃખી કર્યો છે, ખ્યાલ આવ્યો કે નહીં. પણ રુજુસૂત્ર નહીં પ્રમાણે તમે જાઓ તો એના મીનિંગ સુધી પહોંચે છે. તો મીનિંગ પ્રમાણે શું છે કે ભાઈ ખરેખર કર્મ એ દુઃખી નથી કર્યો, પણ જ્યારે જીવ દુઃખી થયો ત્યારે કર્મ ત્યાં મોજૂદ હતા, માટે એમ કહેવામાં આવ્યું, એમ ઉપચાર કરવામાં આવ્યો કે કર્મ એ જીવને દુઃખી કર્યો. આ ખ્યાલ આવ્યો કે નહીં બેમાં ડિફરન્સ? એક રુજુસૂત્ર ને એક શબ્દ ને, બરાબર. આપણે પર્યાયાર્થિક નયના બે ભેદ જોયા. હવે જો ત્રીજા ભેદમાં આપણે જઈએ છીએ, જો આ અહીંયા બહુ એક સરસ એક્ઝામ્પલ છે એ પણ હું તમને કહું શબ્દ નહીં માટે. હવે ઘણી જગ્યાએ લોકો એમ કહી દે, ભૂલથી કહે કે અરે ભાઈ પેલા એક પંડિતજી આવ્યા હતા, શું ભયંકર પંડિત હતા. આપણા મંદિરમાં એક પંડિતજી આવ્યા હતા, શું ભયંકર પંડિત હતા. હવે જે બોલનાર છે એનું મીનિંગ શું છે, એનું મીનિંગ એમ છે કે અરે પંડિતજી બહુ વિદ્વાન હતા કે બહુ જબરજસ્ત હતા, એમ કે એ બહુ પ્રભાવશાળી હતા. પણ એની બદલે એમણે શબ્દ શું વાપર્યો, કે પંડિતજી બહુ ભયંકર હતા. હવે ભયંકર શબ્દ શેના માટે વપરાય? કે જે ભયને ક્રિએટ કરે, જે ભય કરાવે, જે ભય કરે, ભય ઉત્પન્ન કરાવે એવા વ્યક્તિ, એવા પર્સન, એવા એવા પદાર્થને ભયંકર કહેવાય. ખ્યાલ આવે ને? હવે કોઈ આવું વાક્ય બોલ્યું હોય કે પેલા પંડિતજી એકદમ ભયંકર હતા, તો રુજુ સૂત્ર નહીં પ્રમાણે જો કોઈ એમ કહે તો એ રુજુ સૂત્ર નહીં થોડું ફ્લેક્સિબલ છે, તો શું કરે કે ભાઈ એ શબ્દના લિટરલ મિનિંગને ઇગ્નોર કરે અને એના ભાવને સમજે છે, તો સામેવાળો સમજી જાય. પણ હવે શબ્દ નહીં પ્રમાણે જો એ વ્યક્તિ એને પકડે તો એને એમ થાય અરે પંડિતજી સાચે બહુ ભય ઉત્પન્ન કરાવનારા હશે. ખ્યાલ આવ્યો ને? એટલે પંડિતજીનું આમ નામ સાંભળીને, ચહેરો જોઈને, એની વાણી સાંભળીને લોકો ગભરાઈ જતા હશે, એટલે ભયંકર કીધું હશે. ખ્યાલ આવે છે કે નહીં? જો આ અર્થનો અનર્થ કેવી રીતના થઈ જાય જ્યારે તમે નયમાં એક નયની બદલે બીજો નય પ્રમાણે એને સમજો તો. સમજવા સમજવાની અપેક્ષા જુદી છે, પણ કયા નયથી કઈ રીતે કહેવું જોઈએ અથવા કયા નયથી એનો શું મિનિંગ થાય છે એ તો આપણને ખ્યાલ હોવો જોઈએ ને. હા, તો આ થયો આપણો શબ્દ નય, રુજુ સૂત્ર નહીં અને શબ્દ નહીં. હવે થર્ડ આવીએ છે સમભિરૂઢ નહીં. જો સમભિરૂઢ જેવી રીતના રૂઢી છે ને, રૂઢી રૂઢી એટલે જે ઘણા વખતથી ચાલતી આવેલી વસ્તુ, એના પ્રમાણે એ સમભિરૂઢ, એના પ્રમાણે એટલે સમભિરૂઢ કહેવાય. જો આપણે પહેલા અહીંયાથી વાંચીએ તત્વાર્થ સૂત્રમાંથી, જે જુદા જુદા અર્થોને ઉલ્લંઘી એક અર્થને રૂઢીથી ગ્રહણ કરે, જે રૂઢી ચાલતી આવી છે એટલે કે જે શબ્દ જે મિનિંગ માટે વપરાય છે એ મિનિંગ માટે જ એને વાપરવો. જો આ રુજુ સૂત્ર નહીં વોઝ વેરી બ્રોડ, શબ્દ નહીં એનાથી નેરો થયું. નેરો કેમ થયું? કેમકે એ જે શબ્દનો એ શબ્દનો જે ભાવ છે એ શબ્દનો ભાવ નથી પકડતું, પણ એને એના લિંગ વ્યભિચારથી અથવા એના સંખ્યા વ્યભિચારથી એ પ્રમાણે એને પકડે છે, બરાબર, એના કાળ વ્યભિચારથી આદિ. એટલે કે એ શબ્દનો જે મિનિંગ થાય છે એ શબ્દનો મિનિંગ એ પકડે છે, ભાવને નથી પકડતું. ખ્યાલ આવ્યો? હવે શબ્દ નહીંથી વધારે નેરો એ સમભિરૂઢ નહીં છે. કેવી રીતના? તો જો જે જુદા જુદા અર્થોને ઉલ્લંઘી એક અર્થને રૂઢીથી ગ્રહણ કરે છે, જેમ કે ગાય. ગાય શબ્દ છે, જો આપણે જો જે જુદા જુદા શબ્દને ઉલ્લંઘી એક અર્થને રૂઢીથી ગ્રહણ કરે તેને સમભિરૂઢ કહે છે. જેમ કે ગો, ગો જે ગાય શબ્દ છે ને, ગાય એટલે કાવ, એ ગાયનું રૂટ, વર્ડનું રૂટ જે એનું એમ કહે ને કે એ શબ્દ ક્યાંથી આવ્યો, તો ગાય શબ્દ આવ્યો ગો માંથી. ગો જે સંસ્કૃત એ ગો કરીને છે, ઇંગ્લિશનું જીઓ ગો નહીં, સંસ્કૃતનું ગો. તો એ ગો શબ્દનો મિનિંગ શું થાય? એ ગો શબ્દના ઘણા મિનિંગ થાય. પ્રશ્નોત્તરવાળામાંથી ગો શબ્દના અનેક અર્થ છે, વાણી, પૃથ્વી, ગમન આદિ થાય છે, પણ પ્રચલિત રૂઢીથી તેનો અર્થ ગાય થાય છે, બરાબર. જો ખરેખર ગાય, ગાય શબ્દ છે ને એનો ખરેખરો મિનિંગ શું છે? ગાય એટલે જે ગમન કરે, તે જે વસ્તુ ગમન કરે તેને ગાય કહેવાય. હા, હવે ગમન તો ઘણા બધા કરે છે, મનુષ્ય ગમન કરે છે, આ પૂતગલોમાં વિમાન આદિ ગમન કરે છે, પછી બધા બીજા બધા પ્રાણીઓ ગમન કરે છે. હવે સમજો કે તમે આમ ઓપનમાં જઈને કોઈ મનુષ્ય ગમન કરતું હોય અને એને કહો એ ગાય, તો સામેવાળો લાફો મારે કે નહીં તમને? તો ત્યાં પ્રચલિત રૂઢીથી ગાય નામક જે પ્રાણી છે એને જ એ ગો શબ્દ જે છે એનું મિનિંગ એને જ લગાવવામાં આવે છે. ભલે એ ગાય ગમન કરતી હોય કે બેઠી હોય, પણ એ પ્રાણીને જ ગાય કહેવામાં આવે છે. અને એમાં પણ જે હરણ, હાથી આદિ પ્રાણીને ગાય કહેવામાં નથી આવતું જ્યારે એ પણ ગમન કરે છે. તો જે રૂઢીથી જે શબ્દ વપરાય છે એને એ જ મિનિંગમાં લેવું એને સમભિરૂઢ નહીં કહેવામાં આવે છે, બરાબર. બીજી વસ્તુ, આ એક મિનિંગ થયો. સેકન્ડ મિનિંગ, પર્યાયના ભેદથી અર્થને ભેદરૂપ ગ્રહણ કરે, જેમ કે ઇન્દ્ર પુરંદર શક્ર એ ત્રણેય શબ્દો ઇન્દ્રના નામ છે, પણ આ નય ત્રણેયને જુદા જુદા અર્થ કરે છે. જો શું કહે છે અહીંયા, જેવી રીતના આપણે પહેલા શબ્દ નયમાં શું જોયું કે જ્યાં જે એનો મીનિંગ છે, એટલે શબ્દ નય શું કરે છે, એ શબ્દનો જે મીનિંગ છે એ મીનિંગ એ પકડે છે. એમાં આપણે લિંગ વ્યભિચાર, કાલ વ્યભિચાર એ બધું જોયું, બરાબર. હવે સમજો કે સ્વર્ગના ઇન્દ્ર છે ને, સૌધર્મ ઇન્દ્ર, સમજો આપણે એની વાત કરીએ છીએ, બરાબર. અહીંયા ત્રણ શબ્દ કીધા ને, ઇન્દ્ર, શક્ર અને પુરંદર, આ ત્રણેય ઇન્દ્રના નામ છે, જે ઇન્દ્ર છે ને. તો હવે સમજો આપણે વાક્ય કહીએ કે સ્વર્ગમાંથી ઇન્દ્ર પધારે છે, બરાબર. સ્વર્ગમાંથી ઇન્દ્ર પધારે છે. હવે આ વાક્યમાં કોઈ લિંગ વ્યભિચાર નથી અથવા કોઈ સંખ્યા વ્યભિચાર નથી, આપણે એક જ ઇન્દ્ર એક જ છે ને, તો પધારે છે, પધાર્યા છે એમ નથી કહેતા. અથવા કાલ વ્યભિચાર બી નથી, પધારે વર્તમાન છે, પધાર્યા ભૂતકાળ, પધારશે ભવિષ્યકાળ એવું પણ નથી, આપણે સ્પેસિફિક કહીએ છીએ, બરાબર. હવે સમજો આપણે ઇન્દ્રની બદલે બીજો વર્ડ નાખી દઈએ કે સ્વર્ગમાંથી શક્ર પધારે છે, સ્વર્ગમાંથી પુરંદર પધારે છે. આ ત્રણેય શબ્દ સેમ મીનિંગના છે, માટે શબ્દનય શું કરશે કે એ ત્રણેય શબ્દનો એક જ અર્થ કાઢશે કે સ્વર્ગમાંથી આ પર્ટિક્યુલર વ્યક્તિ કે જેને ઇન્દ્ર, શક્ર, પુરંદર કહેવામાં આવે છે એ વ્યક્તિ પધારે છે. ખ્યાલ આવ્યો કે નહીં? પણ હવે સમભિરૂઢ નય એમાં પણ વધારે નેરો કરે છે. શું નેરો કરે છે કે આ ત્રણ શબ્દ જે કીધા ને, ઇન્દ્ર, શક્ર, પુરંદર, એ શબ્દના જે મીનિંગ છે એ મીનિંગ પ્રમાણે વ્યક્તિને એક્સેપ્ટ કરે છે. જેવી રીતના ઇન્દ્ર સુકામ કહેવાય, જે સૌધર્મ ઇન્દ્ર છે એને ઇન્દ્ર સુકામ કહેવાય, કેમ કે એમનું ઐશ્વર્ય, એમનું ઐશ્વર્ય એટલું બધું છે કે એ દેવના, એ પહેલા સ્વર્ગના એટલા 31 લાખ કેટલા વિમાનો છે, 32 લાખ વિમાનો, એનો એ સ્વામી છે, અસંખ્યાત દેવોનો એ અધિપતિ છે, માટે એને એ રાજા પ્રમાણે એમનું ઐશ્વર્ય છે, માટે એમને ઇન્દ્ર કહેવાય છે, બરાબર. એમને શક્ર શું કામ કહેવાય છે, કેમ કે એમનું એટલું સામર્થ્ય છે કે આ ત્રણ લોક જે છે ને આખું એને ઊંધો કરી શકે એટલી એમની તાકાત છે. ભલે ક્યારે વાપરતા નથી અને ક્યારે ત્રણ લોક ઊંધો થતો નથી, પણ પોટેન્શિયલી એમની એટલી શક્તિ છે, માટે શક્તિ પ્રમાણે એમને શક્ર કહેવાય છે, બરાબર. પછી એમનું ત્રીજું નામ પુરંદર. તો જે આ બધા નગરો હોય ને, એ નગરોનું જે વિભાજન કરે કે ભાઈ તમે આના રાજા, તમે આના રાજા, એ જે આખું સેટિંગ કરે ને, એ જે કરનાર હોય એને પુરંદર કહેવાય છે. તો ઇન્દ્ર એ સ્વર્ગમાં જે એમના વિમાનો છે, તો વિમાનોના અધિપતિઓ હોય ને બધા, અથવા તો એમની સેનાના અધિપતિ હોય, એમના જે નગર સેવકો હોય, લોકપાલ આદિ એમની બધી વ્યવસ્થા છે, તો એમાં એમણે જે જે મેનેજર્સ અપોઇન્ટ કર્યા હોય, તે બધી રિસ્પોન્સિબિલિટી અસાઇન કરવાને કારણે એ ફંક્શન જેણે કર્યું, એવા એ ઇન્દ્ર છે, માટે એને પુરંદર કહેવાય છે. જેવી રીતના આજે શ્રી કૃષ્ણ છે ને, એના પણ ઘણા બધા નામ છે કે નહીં? જેવી રીતના એમનું નામ મુરલીધર છે, તો મુરલીધર શું કામ, કેમ કે વાંસળી વગાડે છે. પછી એમનું નામ ગિરધર છે, ગિરધર શું કામ, કેમ કે એમણે ઓલો પર્વત ઉપાડ્યો હતો પોતાની ટચલી આંગળી પર. એવી જ રીતે એમને મનમોહન કહેવાય છે. તો જેવી રીતના બધી ગોપીઓ હતી, એમના મનને હરી લેતા હતા, માટે એને મનમોહન કહેવાય છે. તો જે મીનિંગ માટે જે વર્ડ વાપર્યો હોય, એ મીનિંગને જ એક્સેપ્ટ કરવું, એ સમભિરૂઢ નયનું કાર્ય છે. હવે ખ્યાલ આવ્યો કે નહીં? જેવી રીતના સમજો કે આત્મા છે, તો આત્મા જ્ઞાન સ્વરૂપી છે, બરાબર. કેમ કે આત્મામાં જ્ઞાન ગુણ છે, એવી જ રીતે આત્મા સુખ સ્વરૂપી પણ છે. કેમ? કેમ કે આત્મામાં સુખ પણ ભરેલું છે. આત્મા વીર્યવાન છે. કેમ આત્મા વીર્યવાન કેમ છે? કેમ કે એમાં વીર્ય નામનો એક ગુણ પણ રહેલો છે. હવે આ ત્રણ જે શબ્દ થયા, એ ત્રણેય શબ્દ ઇન્ડિકેટ તો એક જ પદાર્થને કરે છે ને, તો શબ્દ નહીં, આ ત્રણેય શબ્દ પર લિટરલી જતું નથી પણ એના મીનિંગ પર જાય છે. માટે કોઈ એમ કહે કે જ્ઞાન સ્વભાવી આત્માનો આશ્રય કરો, અથવા વીર્યવાન આત્માનો આશ્રય કરો, અથવા સુખ સ્વભાવી આત્માનો આશ્રય કરો, તો શબ્દ નહીં પ્રમાણે ઇટ ઇઝ ધ સેમ મીનિંગ. ખ્યાલ આવ્યો કે નહીં? ત્રણેય સેન્ટેન્સ ઇઝ ધ સેમ થિંગ. પણ સમ બી રૂઢ નહીં શું કે છે કે ના ના, સેમ કેવી રીતના? આ ત્રણ જે તમે શબ્દ કીધા એના મીનિંગ જુદા જુદા છે. તો એકનો મતલબ એમ થયો કે જે આત્માનો જ્ઞાન સ્વભાવ છે એનો આશ્રય કરો. બીજાનો મીનિંગ એમ થયો કે જે આત્મા વીર્યવાન છે એનો આશ્રય કરો, અને જે આત્મા સુખ સ્વભાવી છે એનો આશ્રય કરો. ભલે આત્મામાં ત્રણેય ગુણ સાથે હોવા છતાં સમવિરૂઢના એક ગુણ પર જ ફોકસ કરે છે, એટલે એક વિશેષતા પર જ ફોકસ કરે છે. અને જે વિશેષતાથી નામ કહેવામાં આવ્યું એનો એવો જ મીનિંગ કાઢે છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો આના ઉદાહરણ તો આપણે જોયા બે, કે એક તો ઇન્દ્રની વાત કરી, આત્માની વાત કરી. શાસ્ત્રમાં જે પ્રમાણે જ્યાં કીધું હોય એને એ રીતે સમજવું જોઈએ. તો ઘણી જગ્યાએ શાસ્ત્રમાં જ્ઞાનતે આત્મા એમ કહી દેવામાં આવે, સમયસારજીમાં છે ને જ્ઞાનતે આત્મા. હવે ત્યાં તમે સંભીરૂઢ નહીં લગાવો તો પ્રોબ્લેમમાં આવી જઈએ આપણે. કેમ? કેમ કે આત્મામાં ખાલી જ્ઞાન ગુણ નથી, આત્મામાં બીજા અનંત ગુણ છે. તો ત્યાં આપણે શબ્દ નહીં લગાવીને એનો મીનિંગ સમજવો પડે કે આત્મામાં જ્ઞાન સ્વભાવ છે માટે એને જ્ઞાનતે આત્મા કીધું છે. ખ્યાલ આવે છે કે નહીં? આવી રીતના આપણે ત્રણ નહીં થયા વ્યવહાર, પર્યાયાર્થિક નહીં ના ત્રણ ભેદ. હવે ચોથો ભેદ એવમ ભૂત નહીં. જો આ ચારેય ભેદ છે એ વધારે ને વધારે રિસ્ટ્રિક્ટિવ થતા જાય છે, એટલે યુ કેન ઇમેજિન આ ચોથો એવમ ભૂત નહીં છે એ સમવિરૂઢથી પણ વધારે રિસ્ટ્રિક્ટિવ હશે. કેવી રીતના? જો તત્વાર્થ સૂત્રમાંથી વાંચીએ, જે શબ્દનો જે ક્રિયારૂપ અર્થ છે તે ક્રિયારૂપ પરિણમતા પદાર્થને જે નય ગ્રહણ કરે છે તેને એવમ ભૂત નય કહે છે. એટલે કે કોઈ એક પર્ટિક્યુલર વ્યક્તિ, સમજો ડોક્ટર, તો ડોક્ટર સાહેબ આપણે કોઈને કહે ને ડોક્ટર સાહેબ આવો આવો, હવે આપણા ઘરે આવે છે ત્યારે એ ડોક્ટર છે, ત્યારે એ સ્ટડીઝથી તો ડોક્ટર છે, પણ વર્તમાનમાં જે કાર્ય કરે છે એ પ્રમાણે ડોક્ટર નથી. ખ્યાલ આવે? વર્તમાનમાં તો એ મહેમાન તરીકે આવ્યા છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે જેવી રીતના કોઈ પૂજારી હોય મંદિરની પૂજા, હવે અહીંયા ઉદાહરણ છે, જેમ કે પૂજારીને પૂજા કરતી વખતે જ પૂજારી કહેવો. પૂજારીજી છે તો મંદિરમાં પૂજા કરે છે ત્યારે જ એને પૂજારી કહેવો. હવે સમજો પૂજારી પણ ભોજન તો કરશે કે નહીં? તો ભોજન કરતી વખતે સમભીરૂઢ નહીં, કેમ કે એ પૂજારીનું કાર્ય કરે છે માટે એને પૂજારી જ કહેશે. જેવી રીતના ગાય, તો ગાય ગમન કરે છે ત્યારે જ એને ગાય કહેવી એ એવમ ભૂત નહીંનો વિષય છે. અને ગાયને એના એ પ્રાણીને હંમેશા ગાય કહેવી, બેઠી હોય સૂતી હોય, પણ એનો ગાયનો મીનિંગ એ પ્રાણી થાય છે માટે એને હંમેશા ગાય કહેવી એ સંભીરૂઢ નહીંનો વિષય છે. ખ્યાલ આવ્યો ને? જો જેવી રીતના ફરીથી ગાય ઉપર જ લઈએ, એક ગાય નામક પ્રાણી જ્યારે ગમન કરે છે તો જ એને ગાય કહેવું એ એવમ ભૂત નહીંનો વિષય છે. જો બેઠી હોય સૂતી હોય તો એને ગાય ન કહેવું. ખ્યાલ આવે છે ને? એ એટલું રિસ્ટ્રિક્ટ કરી નાખે છે. હવે સમભીરૂઢ નહીં થોડું વધારે ફ્લેક્સિબલ છે. એ શું કરે છે કે ભાઈ બેઠી હોય સૂતી હોય ગમે તે હોય, પણ એ પ્રાણી ગાય છે ને તો એને હંમેશા ગાય કહેવું. બરાબર? હવે શબ્દને એનાથી વધારે થોડું ફ્લેક્સિબલ કરી નાખે છે. શું? કે એને ગાય કહો, કે એને આપણે ઓલું કહીએ ને કે શું કહેવાય, શબ્દ યાદ નથી આવતો, કે ગાયને આપણે ઓલું કહીએ ને કે ભાઈ ઘણી બધી વસ્તુ ના માટે એ બેનિફિશિયલ છે, એનું દૂધ પણ કાર્યકારી છે. હા, કામધેનુ, તો એને કામધેનુ કહેવાય ને. શેના માટે કામધેનુ કહેવાય? કેમ કે એનું દૂધ પણ કાર્યકારી છે, એ વજન પણ ઉપાડે છે, આપણને ઓલું હળ આદિ ચડાવવામાં પણ ખેતરમાં કામમાં આવે છે. પછી એ જે ઘાસ આદિ ખાય છે, તો એક આપણે ઘરનો કચરો આદિ કે જે આપણું વેસ્ટ ફૂડ આદિ હોય એ પણ એ ખાઈ જાય છે. એમનું જે ગોબર નીકળે, એ ગોબરથી પણ ઘણી બધી વસ્તુઓ બેનિફિશિયલ તરીકે વપરાય છે. તો એ રીતે ગાયને કામધેનુ કહેવાય છે. હવે સમભીરૂળ નહીં, ગાય અને કામધેનુ બે શબ્દમાં ડિફરન્શિએટ કરે છે, બરાબર. પણ શબ્દને એને અકોમોડેટ કરી લે છે. ખ્યાલ આવ્યો કે નહીં? શબ્દને એ બધા શબ્દ હોય તો પણ એને એક જ પ્રાણી માને છે. સમભીરૂળ નહીં, ગાયને ગાય કહે છે, કામધેનુને કામધેનુ કહે છે. અને એવમ ભૂત નહીં, જ્યારે ગમન કરતી હોય ત્યારે જ એને ગાય કહે છે. ખ્યાલ આવે ને? એટલે કેટલું વધારે રિસ્ટ્રિક્ટિવ કરી નાખે. જો આપણે પ્રશ્નોત્તર માળામાંથી ક્વેશ્ચન 69, એવમ ભૂત નહીં કોને કહે છે? જે શબ્દનો જે ક્રિયારૂપ અર્થ છે તે ક્રિયારૂપ પરિણમતા પદાર્થને જે નહીં ગ્રહણ કરે તેને એવમ ભૂત નહીં કહે છે, બરાબર. જેમ કે પૂજારીને પૂજા કરતી હોય તો પૂજારી કહેવાય. જો આપણે આત્મા ઉપર લગાવીએ તો આત્મા છે ને, તો એનો જ્ઞાન સ્વભાવ છે, બરાબર. તો જ્યારે જ્ઞાન કરે છે ત્યારે એને જ્ઞાન, ત્યારે એને જ્ઞાની કહેવો, બરાબર. જ્ઞાની શબ્દ જે છે ને, હવે જ્ઞાની શબ્દ તમે એવમ ભૂત નહીંથી લગાવો તો જ્યારે જીવ જ્ઞાન કરે છે ત્યારે જ એને જ્ઞાની કહેવો, બરાબર. જ્ઞાન તો હંમેશા કરે છે, નિગોદમાં હતો ત્યારે પણ જ્ઞાન કરે છે, અને કેવળ જ્ઞાની થશે ત્યારે પણ જ્ઞાન તો ચાલુ જ છે ને, જ્ઞાનનું કાર્ય બંધ થતું નથી. પણ સમવિરૂઢ નહીં, જ્ઞાની કોને કહે છે? જે રૂઢિથી, જે રૂઢિથી તે શબ્દનો મીનિંગ ચાલ્યો આવે છે એ પ્રમાણે. જ્ઞાની ને અજ્ઞાનીનો મતલબ શું? કે જે જીવ શ્રદ્ધાગુણમાં સમ્યક દર્શન પ્રગટ કરે છે પછી તેને સમ્યક જ્ઞાન થાય છે તો તેને જ્ઞાની કહેવાય છે, બરાબર છે કે નહીં? અને જે જીવ મિથ્યા દ્રષ્ટિ છે, મિથ્યા જ્ઞાની છે, તો એને અજ્ઞાની કહેવાય છે. તો સમવિરૂઢ પ્રમાણે જ્ઞાની, સમવિરૂઢ નહીં પ્રમાણે જ્ઞાની એટલે સમ્યક દ્રષ્ટિ અને મુનિરાજ અને ભગવાન, એ બધા સાધક જીવો અને સાધ્ય જીવો. અને એવમ ભૂત નહીં પ્રમાણે જ્ઞાની કોણ? જે જીવ જ્ઞાન કરે છે તે જ્ઞાની. એક ક્રિયામાં પરિણમતો પદાર્થ તે એવમ ભૂત નહીંથી તે પદાર્થ જ છે. જેવી રીતના પ્રવચન સારમાં આગળથી આગળની 7મી 8મી ગાથામાં જ કહે છે કે ધર્મરૂપે પરિણમતો જીવ ધર્મી છે, રાગરૂપે પરિણમતો જીવ રાગી છે. હવે મને કહો, આ જીવ રાગી દ્વેષી છે કે નહીં? ખ્યાલ આવે છે? રાગી દ્વેષી છે કે નહીં? તો જો એવમ ભૂત નહીંથી તમે જુઓ તો જે સમયે રાગ કરે છે તે સમયે જીવ રાગી છે, દ્વેષી નથી. જે સમયે જીવ દ્વેષ કરે છે તો તે સમયે દ્વેષી છે, રાગી નથી. ખ્યાલ આવ્યો કે નહીં? હવે સમભીરૂઢ નહીંથી જુઓ તો સંસારી જીવ રાગી દ્વેષી છે અને મુક્ત જીવ રાગી દ્વેષી નથી. ખ્યાલ આવે છે કે નહીં? તો આ જો આ બધા પર્યાયાર્થિક નયના ભેદો છે. પર્યાયાર્થિક નયમાં, ચાલતી પર્યાયમાં તે પદાર્થને કેવી રીતના જોવો, એને કેવી રીતના વર્ણન કરવું, એની પદ્ધતિ, એ આ નયોમાં ભેદ પડે છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો અહીંયા એક બહુ સરસ ઉદાહરણ આપ્યું છે કે આ સાતેવ નય જે છે, કયા સાત નય જોયા? ફરીથી નામ ક્વિકલી રિવાઇઝ કરીએ. નૈગમ નય, સંગ્રહ નય, વ્યવહાર નય, બરાબર. પછી રુજુસૂત્ર નય, શબ્દ નય, સમુભીરૂઢ નય અને એવમભૂત નય. જો અહીંયાથી વાંચું છું, બહુ સરસ છે, સાંભળો. નૈગમ આદિ સાત નય ઉત્તરોત્તર સૂક્ષ્મ વિષય ગ્રાહી છે. ઉત્તરોત્તર કેવા છે? સૂક્ષ્મ વિષય ગ્રાહી. નૈગમ નય ઇઝ વેરી બ્રોડ, બધું જ અકોમોડેટ કરી લે છે. ભૂત ભવિષ્યની પર્યાય બધું તરીકે દ્રવ્યને કહી દે છે. પછી સંગ્રહને, વ્યવહારને. પછી રુજુસૂત્રને, શબ્દને, એવમ ભૂત સંભીરૂ નહીં ને એવમ ભૂત. ખ્યાલ આવે કે નહીં? એને સમજવા માટે इस उदाहरण से आप स्पष्ट कर सकते हैं. जैसे कोई पक्षी नगर में पी नगर अंदर वृक्ष पर एनी सूक्ष्म शाखा पर उपशाखा पर उपशाखा के एक भाग पर अपने शरीर में अपने कंठ में बोलता है। कोई पक्षी बोले छे तो क्या बोले छे कि भाई नगर में बोले छे कि एक वृक्ष पर बोले छे कि वृक्ष की एक शाखा पर बोले छे उपशाखा पर बोले छे उपशाखा ना पण एक भाग पर बोले छे के पोताना शरीर में बोले छे के कंठ में बोले छे। ख्याल आवे के नहीं? तो आ नयो में सूक्ष्मता सूक्ष्मता थती जवी ए आ सात नयो में उत्तरोत्तर सूक्ष्मता छे। केवी रीतना? जो हवे एक रियल एक्जाम्पल थी के छे ओलू तो एम ज एक्जाम्पल कीधु। जो नैगम नय वस्तु को सत असत दोनों स्वरूप में कहा है। जे वस्तु एटले वर्तमान में समझो हूं डॉक्टर छू के नहीं पण नैगम नय मने तो पण डॉक्टर कहे छे। केम? केम के भविष्य में हूं डॉक्टर थनार छू। हाँ, भविष्य में हूं सिद्ध थनार छू तो नैगम नय वर्तमान में ज पर्याय ना सॉरी द्रव्य ना एंगल पर फोकस करीने मने सिद्ध समान कही दे छे। ख्याल आवे के नहीं? हवे जो संग्रह नय शू करे छे केवल सत्य को ही कहा है। संग्रह ने केवल सत्य को कहा है एटले समझो के बधा सिद्ध सिद्ध जीवों संग्रह करो तो एमां मारो संग्रह नहीं थाय। हवे भले नैगम नय मने सिद्ध समान कहे छे पण संग्रह नय खाली जे एक्चुअल सिद्ध भगवान छे ने एनो ज संग्रह करे छे एटले सत्य पदार्थनो ज संग्रह करे छे। बराबर? एटले वधारे रिस्ट्रिक्टिव थयुं। हवे थर्ड व्यवहार नय ने सत्य में भी एक भेद मात्र कहा। व्यवहार नय शू करे छे के संग्रह नय में जे संग्रह कर्यो तो एमां पण भेद पाड़े छे। जेवी रीतना जेटला पण सिद्ध भगवान छे एमांथी वर्तमान चौवीसी ना सिद्ध भगवान तो ए चौवीस सिद्ध भगवान जुदा थई गया ने बाकी ना बधा सिद्ध जुदा थई गया तो व्यवहार बराबर। हवे एनाथी सूक्ष्म शब्द नय सॉरी ऋजु सूत्र नय ने केवल वर्तमान सत्य ही कहा। ऋजु सूत्र नय शू करे छे एटला पदार्थों माथी पण जे वर्तमान में ए पदार्थ छे तेने ज ग्रहण करे छे। पची शब्द नय वर्तमान सत्य में भेद करके एक कार्य को पकड़ता है। जे जे ऋजु सूत्र नय वर्तमान ना पदार्थों ने पकड़ा एमा पण शब्द नय वधारे भेद पाड़ी ने जे एनु पेलू लिंग व्यभिचार संख्या व्यभिचार आदि ने अवॉइड करीने एमा पण एक भेद ने ग्रहण करे छे। समविरूढ नय इस कार्य के अनेक नामों में से एक नाम को ग्रहण करता है। आजे जे एक पद एक भाग ने शब्द नय ग्रहण करो एना जुदा जुदा नाम होई शके पण समविरूढ नय एमाथी पण एक नाम ने ज ग्रहण करे छे। अने एवंभूत नय ए नाम ने पण ज्यारे ए कार्य रूपे परिणमतो होय तो जे एने ग्रहण करे छे। એટલે આ સાત નયો ઉત્તર ઉત્તર વધારે સૂક્ષ્મતા વાળા છે। જો પાછું એક એક્ઝામ્પલ આ જે છેલ્લો જે સિદ્ધાંત છે ફરીથી એને રિપીટ કરું એટલે વધારે ખ્યાલમાં આવી જાય। નૈગમ નય પદાર્થ સત છે કે અસત છે એ બેવને ભૂત અને ભાવિની અપેક્ષાથી ગ્રહણ કરે છે પણ સંગ્રહ નય ખાલી સત પદાર્થને જ ગ્રહણ કરે છે। એ સત પદાર્થમાં પણ જે વ્યવહાર ને છે ભેદ પાડે છે। બરાબર? હવે કોઈ એક ભેદ છે એ એક ભેદમાં ઋજુ સૂત્રને ખાલી એની વર્તમાન અવસ્થાને જ ગ્રહણ કરે છે। એ વર્તમાન અવસ્થામાં જે પ્રકારના ઓલા બધા વ્યભિચાર આવ્યા લિંગ વ્યભિચાર સંખ્યા વ્યભિચાર આદિ એ વ્યભિચારોને અવોઇડ કરીને શબ્દ નય એના એક ભેદને ગ્રહણ કરે છે। એ જે એક ભેદ છે એને કદાચ જુદા જુદા નામોથી વર્ણન કરી શકાય તો સમવિરૂઢને એમાં એક નામને જ ગ્રહણ કરે છે અને એ એક નામમાં પણ એક અર્થમાં પણ જ્યારે વર્તમાનમાં એ અર્થરૂપે પરિણમતું એ દ્રવ્ય હોય તો જ એવંભૂત નય એને ગ્રહણ કરે છે। એટલે આ જે બધા સાતેવ નય છે એ પદાર્થને વર્ણન કરવાની સૂક્ષ્માથી સૂક્ષ્મ પદ્ધતિઓ છે। તો જો આ સાત નયનું આપણે તો પ્રશ્નોત્તર માળામાં બહુ સ્થૂળતાથી વર્ણન કર્યું અને એમાં આપણે થોડોક આ તત્વાર્થ સૂત્ર ગ્રંથાધિરાજનો પણ આધાર લીધો, પણ જો તમારે એને વધારે સૂક્ષ્મતાથી ભણવું હોય તો તત્વાર્થ સૂત્રની સર્વાર્થ સિદ્ધિ નામક ટીકા છે અથવા એની રાજવાર્તિક આદિ ટીકાઓ છે, એમાં તો તમને બહુ જ ડિટેલમાં મળશે. એટલું ડિટેલમાં તમે વાંચો તો બેસ્ટ છે, નહીં તો તમે આ નય રહસ્ય આદિ પુસ્તકમાંથી પણ એને બહુ સરળતાથી વધારે ડિટેલમાં સમજી શકો છો. ત્યાંથી એનો સ્વાધ્યાય કરવો જોઈએ. આપણે આગળ નેક્સ્ટ ક્લાસમાં હવે વ્યવહાર નયની ચર્ચા શરૂ કરશું. જો અત્યાર સુધી આપણે નિશ્ચય નયના દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક અને સાત ભેદો જોયા, હવે વ્યવહારથી વ્યવહાર નયના ભેદો આપણે જોશું અત્યારના જીનવાણી સુધી. હે જીનવાણી ભારતી તો હિ જપો દિન રહેં, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ ચેન. જીનવાણી કે જ્ઞાન તે સૂજે લોકાલોક, સો વાણી મસ્તક નમો સદા દે તું દો. બોલો જીનવાણી માતનો જય. હવે હમણાં અહીંયા સોલ સાયન્સના ક્લાસ શરૂ થશે.